તારીખ 12/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 214
270મો વચન નંબર ચાલે છે. દેવગુરુ શાસ્ત્રને હૃદયમાં રાખવા એટલે શું કે એમનો જે કહેવાનો આશય છે એ ગ્રહણ કરતા મુક્તિનો માર્ગ મળે છે, અને મુક્તિના માર્ગમાં જવું એ પોતાનું ધ્યેય છે, એ પોતાનું પ્રયોજન છે. એટલે એમની સાથે વિરોધ આવવાનું કોઈ કારણ રહેતું નથી, કેમ કે એ પોતે પણ એમ જ કહે છે કે તું અમારા ઉપરથી પણ દ્રષ્ટિ ઉઠાવી દે, રાગનો ભાવ છોડી દે અને વિતરાગ થઈ જા, એ પણ એમ જ કહે છે. તેમ દેવ શાસ્ત્ર ગુરુ પોતે બતાવી રહ્યા છે. હા, હું એમ કહેતા હોય કે તમે મારી ભક્તિ કર્યા કર તો જુદી વાત છે. એ તો એમ કહે છે કે તું તારા પ્રયોજન વિતરાગ થવાનું છે એની સાધના કર. પહેલા તું સંસાર બાજુ વળેલો હતો, કુટુંબ પરિવાર બાજુ વળેલો હતો. ઠીક છે કે તું અમારી બાજુ વળ્યો એટલે અમે તને એમ કહ્યું બરાબર છે, ચાલ આગળ ચાલ, તો આ બરાબર છે. પણ હવે તને એમ કહીએ છીએ કે તું તારી બાજુ વળ. એમ વચ્ચે આવે છે માટે પ્રયોજન તો વિતરાગતા કરવાનું છે, પણ સાધક છે એટલે પહેલાથી વિતરાગતા પૂર્ણ થઈ જતી નથી અને તેનો ઉપયોગ બહાર આવે છે અથવા બહાર રહે છે. ભેદ જ્ઞાનની ધારા ચાલતી હોય ત્યારે પણ શુભના અનેક જાતના વિકલ્પો હોય છે. જ્ઞાન દશા થયા પછી પણ ધારા ચાલતી હોય ત્યારે પણ અનેક જાતના શુભ વિકલ્પો હોય છે. માટે શુભ ભાવમાં દેવશાસ્ત્ર ગુરુને તારે સાથે રાખવા, ભલે ભેદ જ્ઞાનની ધારા ચાલતી હોય પણ ચારિત્ર ગુણમાં કસાયની મંદતા અને તીવ્રતા બે થયા કરવાની. મંદતા થશે એટલે શુભ રાગ આવશે, તીવ્રતા થશે એટલે અશુભ. તો શુભમાં શું લેવું કે શુભમાં વિતરાગી દેવગુરુ શાસ્ત્ર લેવા. તું તારી મેળે તારી મતિ કલ્પનાથી માર્ગ શોધીશ નહીં, જો આજ્ઞા કરી છે કે તું તારી મેળે તારી મતિ કલ્પનાથી માર્ગને શોધીશ નહીં, કેમ કે તું અજાણ્યો છું. એમ કરવા જતા તું બીજા માર્ગે ચડી જઈશ, તને ખ્યાલ નહીં આવે. દેવશાસ્ત્ર ગુરુ શું કહી રહ્યા છે તેનો આશય સમજીને તું તે માર્ગે ચાલજે. આશય પકડવાની વાત છે. હા, કૃપાળુદેવે પણ 679 પત્રમાં એ વાત ઉપર ધ્યાન દોર્યું છે કે જ્ઞાની અને અજ્ઞાનીની વાણી શબ્દથી સરખી લાગે, કેમ કે કોઈ જ્ઞાનીને સાંભળીને શીખી લે અને એમ જ બોલે એવું જ કહે, પણ આશય ફરક હોય છે. શું લીધું છે એમણે? આશય ફરક હોય છે. કેમ કે અજ્ઞાની એવી નકલ કરવા જતાં તે પ્રકારના અથવા કોઈ એક પ્રકારના રાગને સાધે છે, કાં તો એને વક્તૃત્વનો રાગ છે, કાં તો એને વક્તૃત્વ દ્વારા પોતાનો દેખાવ સારો થાય, પોતાનું માન સન્માન વિશેષ થાય, પોતાનું સ્થાન અમુક રહે, એવો કોઈ રાગ છે. એટલે એ રાગને સાધતા સાધતા બોલે છે, એમાં આશય રાગ સાધવાનો છે. નાની વિતરાગતાને સાધતા સાધતા, સ્વરૂપને સાધતા સાધતા બોલે છે, એટલે આશય આખો ઉલટો સુલટો ફરી જાય છે. વાણી એવી જ દેખાય છે, વાણી ગ્રહણ ન કરવી, આશય ગ્રહણ કરવો એમ લીધો. વાણી ગ્રહણ કરવા જઈશ તો ભૂલો પડી જઈશ, બાહ્ય ત્યાગ જોવા જઈશ તો પણ ભૂલો પડી જઈશ. જ્ઞાનીનો ઓળખતા હોય તો જ્ઞાનીનો આશય પકડી શકતા હોય, તો એ અજ્ઞાનીની વાણીને જુદી પાડી દે કે આ બરાબર નથી ચાલતો. ભલે શાસ્ત્રમાંથી બોલે છે, શાસ્ત્ર અનુસાર બોલે છે, જ્ઞાની બોલે છે એવું બોલે છે, તો પણ આશય ફરક છે. આશય પણ ફરે છે, અને બીજો એક મુદ્દો છે, ટોન ફરે છે. એક સરખો ટોન ન આવી શકે. એનો એક દ્રષ્ટાંત ધર્મદાસજી ક્ષુલ્લકે આપેલું છે. ધર્મદાસજીએ એક દ્રષ્ટાંત એવું આપ્યું છે કે રાત્રે કોઈ ચોરને કૂતરાએ બારી વાટે ચડતા જોયો. મેઇન ગેટ તો બંધ હોય, બારી ખુલ્લી રહી હોય, ઉનાળાનો સમય હોય, હવા આવે એટલા માટે. પહેલાના જમાનામાં પંખા એર કન્ડિશન હતા નહીં, એ જમાનામાં દ્રષ્ટાંત લીધો છે એમણે, 100 વર્ષ પહેલાની વાત છે. તો કૂતરો ભસે, શેરીનો કૂતરો ભસવાનું લાગ્યો. એ જેવી રીતે ભસે એટલે એવી રીતે ભસે કે લોકો જાગી જાય. એ જેવી રીતે ભસે એવી જ રીતે બાજુની શેરીમાં કૂતરાએ વાત સાંભળ્યો કે કોઈ ચોરને ભસીને મારો જાતિ ભાઈ છે એ ભસે છે, કેમકે એ તો એની ભાષા એકબીજા સમજે છે. શું એટલે એ પણ ભસવા માંડ્યું, કેમ કે એને પણ એમ લાગ્યું કે મારી ગલીના મારી શેરીના છોકરા માણસોને હું જગાડી દઉં. એ લોકોનું ડિવિઝન હોય છે ચોકી કરવાનું, એમાં કોઈનું કોઈના ડિવિઝનમાં કોઈ જાય તો લડાઈ થઈ જાય. એ લોકોનો ઝઘડો બીજો નથી હોતો, તું મારી જગ્યાએ કેમ આવ્યો, મારી એરિયામાં કેમ આવ્યો, આ મારો એરિયા છે, ત્યાંથી એને ખોરાક મળતો અને માન મન મળતો, એમાં બીજો આવે એટલે તો ન પોસાય એ સ્વાભાવિક છે. શું કારણ કે ઘણા ઘર ફેર્યા પછી માનપેટ ભરાતું હોય એનું, તો બીજો કૂતરો પણ ભસે કે પોતાના મોલામણ જગાડી દે. હવે એક જોઈને ભસે છે, એક અનુમાન કરીને ભસે છે, ભસવા ભસવામાં ફેર પડે છે. જેને એ વિષયની સમજણો એને ખ્યાલ આવી જાય કે જે કૂતરો જોઈને ભસે છે એવા જ પ્રકારનો બીજો કૂતરો ભસે છે, તો પણ બંનેમાં ફરક પડે છે. જોઈને ભસે છે એને પ્રત્યક્ષ છે ચોર, શું તો એને જે ફોર્સ આવે છે ભસવાનો, એવું જોયા વગર ભસે એને ન આવે, એટલે એનો ટોન એવો ન આવે. એટલે જેના જ્ઞાનમાં આત્મા હોય એને જે આત્માનો મહિમા આવે, અને એ જે આત્માનો મહિમા કરે એવો ટોન. જેના જ્ઞાનમાં આત્મા નથી એટલે જે અંધારામાં ઊભો છે એ વિષયમાં, એ ભલે ગમે તેટલી નકલ કરે તો પણ એવો ફોર્સ એને, એવો ટોન એને, એવો મહિમા આવે નહીં. ભાષા એવી આવે પણ અંદર ટોન એવો ન આવે. એક ટોનમાં ફરક પડે છે, એક આશયમાં ફરક પડે છે. બાકી પણ કેટલાક મુદ્દાઓ છે, એમણે ચર્ચા છે એ પત્રની અંદર. પુરવાર પર અવિરોધતા હોય છે, એ જ્ઞાનીની વાણીનું મુખ્ય લક્ષણ છે. અજ્ઞાનીની વાણીમાં પુરવાર પર વિરોધતા આવ્યા વિના રહેતી નથી. કેમ કે કેટલાક વિરોધી ધર્મો છે એને જ્ઞાનીને જ્ઞાનીને એનું દર્શન છે કે એક વસ્તુમાં વિરોધી ધર્મો અવિરોધપણે કેવી રીતે રહે છે. વસ્તુ ધ્રુવ પણ છે અને પર્યાય અપેક્ષાએ વસ્તુ અધ્રુવ પણ છે. બંનેમાં વસ્તુ જ છે. વસ્તુ ધ્રુવ પણ છે અને વસ્તુ અધ્રુવ પણ છે. બે વિરોધાભાસી છે. પણ એ તો 47 નિયમમાં બધા ધર્મો લીધા છે અમૃતચંદ્રાચાર્યજીએ. જ્ઞાનીને એનો અનુભવ છે, એનું સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે એ કોઈ પણ ધર્મને કહે તો પણ એ વિરોધી ધર્મ એના જ્ઞાનમાં છે એટલે એને એની વાણીમાં વિરોધાભાસ ઊભો નથી થતો. એવું જ્ઞાન અજ્ઞાનીને નહીં હોવાથી એ કોઈ પણ વાત કરે છે ત્યારે બીજી વાતનો વિરોધ થાય એવું બને છે. એટલે પુરવાર પર વિરોધપણું, એવું જે જ્ઞાનીનું વાણીનું લક્ષણ છે એ મુખ્ય લક્ષણ છે. એ સિવાય પણ બીજા લક્ષણો દીધા છે, એ મેળવી શકાય એવા છે, પોતાના પરિણમન સાથે મેળવી શકાય એવા છે. આત્માર્થ ઉપદેશક છે, આત્માને સતત જાગૃત કરનાર છે. કેમકે જે જાગૃત અવસ્થામાં બોલે છે એની વાણીમાં એવું નિમિત્તત્વ છે કે બીજો જાગી જાય, પાત્ર જીવ હોય તો જાગી જાય, એ પ્રકાર ઊભો થાય છે. અજ્ઞાનીની વાણીથી એ પ્રકાર ઊભો થતો નથી. શું કહે છે કે દેવશાસ્ત્ર ગુરુ શું કહી રહ્યા છે તેનો આશય સમજીને તું તે માર્ગે ચાલજે, આશય પકડજે. આશય એમનો વિતરાગતાનો જ હશે. ક્યારેક એમ પણ કહેશે કે ભૂમિકા અનુસાર યથાસ્થાને પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ તને આવવા જોઈએ, તને હોવા જોઈએ, એમ પણ કહેશે. શું જેમ કે ધર્મ અને ધર્માત્મા ઉપર કોઈ આફત આવતી હોય તો આપણે તો રાગદ્વેષ કરવા નથી, આપણે તો શાંતિના માર્ગે ચાલવું છે એમ છળ પકડીને કોઈ શાંત થઈને બેસી ન રહી શકે યથાર્થતામાં આવ્યો હોય. એનું લોહી ગરમ થયા વગર રહે નહીં, એટલે એને પ્રશસ્ત દ્વેષ આવે, એનો સામનો કરે. એ વાત કૃપાળુદેવે લીધી છે 827 પરમાગમ સારમાં. શું તો ત્યાં દ્વેષ કરાવતા નથી પણ સહેજે થઈ જાય છે એનું નિરૂપણ છે. અને જો સહેજે ન થાય તો એને ખરેખર ધર્મ અને ધર્માત્મા પ્રત્યે એને પ્રેમ છે નહીં, એમ ત્યાં ઓટોમેટિક સાબિત થાય છે. શું એટલે એવું પણ આવે, પણ આશય રાગ કરાવવાનો કે દ્વેષ કરાવવાનો જ્ઞાનીનો હોતો નથી, યથાસ્થાને આવે. વાછરાનો દ્રષ્ટાંત લીધો છે, વાછડા ઉપર ગાયને પ્રેમ છે, વાત્સલ્ય છે. સિંહને ખાવા આવે તો ગાયને તો ખબર છે કે હું કાંઈ સિંહને પહોંચી વળું નહીં, સિંહ તો મને ખાઈ જશે અને વાછડાને ખાઈ જશે. પણ એ રહી શકે નહીં, વાછડા પ્રત્યેના પ્રેમને લઈને એ શિંગડું ભરાવ્યા વિના રહી શકે નહીં. એ ભલે મને ખાઈ જાય પણ પહેલા મને ખાય. એવી રીતે ધર્મ, ધર્માત્મા, દેવગુરુ, શાસ્ત્ર એ બધાનું સંરક્ષણ કરવાનો વિકલ્પ ભાવ યથાર્થતામાં આવ્યા વિના રહી જ નહીં. પણ આશય એવો નથી, છતાં પણ આશય એવો નથી. પ્રશસ્ત રાગ આવે એમ કહ્યું તને દેવગુરુ શાસ્ત્ર ઉપર રાગ વિકલ્પ આવશે આવ્યા વિના રહેશે નહીં, પણ અહીંયા રાગ કરાવવાનો આશય નથી. તેનો આશય સમજીને તું તે માર્ગે ચાલજે, મુક્તિના પ્રયાણ ચાલુ રાખજે. તારું ધ્યેય મુક્ત થવાનું છે એ બાજુનો તારો પ્રયત્ન ચાલુ રાખજે. એ વાત દેવશાસ્ત્ર ગુરુ કહેવાના કહેવાનાને કહેવાના જ છે, એ ખાલી રાગ કરવાનું નથી કહેવાના. દેવશાસ્ત્ર ગુરુ શું કહે છે કે આશય સમજીને પછી સ્વભાવ સાથે મેળવી તારા પોતાથી નિર્ણય કરી નક્કી કરી મુક્તિના પ્રયાણ ચાલુ રાખજે. કેવી સરસ વાત કરી છે. એ જે કહે છે એનો આશય સમજીને, સમજ્યા પછી શું કરજે કે તારા અંતરમાં મેળવણી કરજે. શાસ્ત્ર સાથે મેળવણી કરજે એમ ન કીધું અહીંયા, તું તારા સ્વભાવ સાથે અંદરમાં મેળવણી કરજે. એને મેળવી તારા પોતાથી નિર્ણય કરજે. શાસ્ત્ર એમ કહે છે માટે નહીં, અહીંયા એની સાક્ષી મળે છે, એનું વચન છે એટલા માટે નહીં, તો મિથ્યા દ્રષ્ટિને પોતાના પક્ષના વચનો મળી દેવાના. વ્યવહાર નહીંના પક્ષવાળાને એના વચનો મળશે, નિશ્ચય નહીંના પક્ષવાળાને એના વચનો મળશે, ઉભયાભાસીને એના વચનો મળશે. એમ તું શાસ્ત્ર સાથે મેળવવા જઈશ તો તને તારો પક્ષ મજબૂત થઈ જશે. પણ તું અંતરમાં મેળવણી કરજે, તારા પોતાથી નિર્ણય કરજે અને નક્કી કરીને મુક્તિના પ્રયાણ ચાલુ રાખજે. તારો ઉદ્દેશ મુક્ત થવાનો છે, એ ઉદ્દેશને અનુસરીને વિચારણા કરજે તો તું નહીં ભૂલ, નહીં તો જ્ઞાન માર્ગે ભૂલ ભૂલમણી ઘણી છે. પણ એની માસ્ટર કી છે કે જેને કેવળ આત્મકલ્યાણ કરવું છે, એ જેનો ઉદ્દેશ છે, એ જેનો લક્ષ્ય છે, એને અનુસરીને વિચારશે દરેક વાતને. પોતાના લક્ષ્ય અને ઉદ્દેશને અનુસરીને વિચારશે તો ભૂલો નહીં પડે કે આત્મકલ્યાણમાં બાધક થાય કે સાધક થાય. મારે આત્મકલ્યાણ કરવું છે તો ભૂલો નહીં પડે. ઉદ્દેશ બીજો હશે, આત્મકલ્યાણ સિવાયનો કોઈ ઉદ્દેશ હશે એ ભૂલો પડ્યા વિના નહીં રહે, નિયમથી ભૂલો પડી જશે. ભલે ગમે એટલી બુદ્ધિ હોય, જ્ઞાનનો ઉઘાડ ગમે તેટલો હોય, શું પણ ઉદ્દેશ અન્યથા હોવાથી એને મતિમાં વિપર્યાસ થયા વિના નહીં રહે, કલ્પના થયા વિના નહીં રહે. એવું છે. કેમ કે અનાદિથી મતિ વિપર્યાસ તો ચાલુ જ છે જીવનો, એનું ધ્યેય અને ઉદ્દેશ બદલાય તો જ નિર્મળતા આવવાની શરૂઆત થાય અને તો જ સવળી સૂજ આવે, નહીતર સવળી સૂજ આવે. હા, તારા અનુભવ સાથે મેળવજે. એ કૃપાળુદેવે કહ્યું ને કે શાસ્ત્રમાં હોય કે ન હોય પણ જ્ઞાનીના વચનો એ અનુભવ પ્રધાન હોય છે. શું એટલે અનુભવમાં આવે એવી જેની વાત છે એમ કરીને લખ્યું છે. શાસ્ત્રમાં કદાચ તને આધાર નહીં મળે પણ અનુભવમાં આવે એવી જેની વાત છે, એટલે અનુભવ સાથે ટેલી થતો હોય એ રીતે જ્ઞાનીના વચનને મેળવવામાં આવે છે. અને નિર્ણય પોતે કરે છે, નિર્ણય પોતે કરે છે, નિર્ણય પોતાને કરવાનો હોય છે. બીજાને પૂછીને કરે તો ભૂલ થાય, હા, એનો પોતાનો નિર્ણય તો રહ્યો નહીં. જ્યારે એનો પોતાનો નિર્ણય ન રહ્યો તો એનો બળ ક્યાંથી હોય એને ટકવાનો? કોઈ તર્કના આધારે, કોઈ ન્યાયના આધારે, કોઈ યુક્તિના આધારે, કોઈ દલીલના આધારે માની લીધું હોય તો એથી કોઈ વધારે બળવાન ન્યાય યુક્તિ આવે એટલે તરત જ આઉટ થઈ જાય કે વાત તો આવી બરાબર લાગે છે, આપણે ભૂલ્યા લાગીએ છીએ, એ આધાર બરાબર નથી. પોતે અનુભવ પદ્ધતિમાં આવવું જોઈએ અને અનુભવથી મેળવણી કરવી જોઈએ. આ જ એની માસ્ટરકી છે. શું? અને ઉદ્દેશ અને લક્ષ્ય એક જ હોવું જોઈએ કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે, એ સિવાય મારું કોઈ ધ્યેય નથી. એને અનુકૂળ છે કે એને પ્રતિકૂળ છે એ તરત તને સમજાશે. જો આત્મકલ્યાણ કરવું હશે તો તરત તને સમજાશે. કેમ? કે એ ભાવના સાથે હોય છે. આત્મકલ્યાણ જેને કરવું છે એને આત્મકલ્યાણની ભાવના સાથે હોય છે. એટલે એની ભાવનાથી પ્રતિકૂળ જાય એવી વાત એની ભાવનાને ઠેસ પહોંચાડી દે છે. ભાવનાને ઠેસ પહોંચે છે એટલે તરત એને ખબર પડે છે કે અમારી ભાવના આત્મકલ્યાણની ભાવનાને પ્રતિકૂળ જાય છે, મને ઠેસ પહોંચે છે, આ વાત મને અનુકૂળ નથી. આ રીતે એ પોતે ભૂલતો નથી એવું બને છે. પછી એ તો સીધી ત્રણ વાત ચોક્કસ કરી ને એમણે 674માં કે દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈએ એટલે પૂર્ણતાનું લક્ષ્ય જેણે બાંધ્યું છે. પ્રાપ્ત ઉપદેશ અવધારણ થઈએ અને અંતરાત્મ વૃત્તિ થઈએ. જ્ઞાની પુરુષની કે વિતરાગની ઓળખાણ, સત્પુરુષ કે વિતરાગની ઓળખાણ થાય છે. એ પ્રશ્ન છેડ્યો છે સુભાગભાઈ. કોઈક જીવ કહેવા લીધા બધા નહી, કોઈક જીવ સત્સમાગમના યોગથી, એટલે તો એને સત્સમાગમ પણ બરાબર મેચ્યોર પોઝિશનમાં આવી જતો આવેલો હોય, સહજ કર્મના ઉદયથી, શુભ કર્મના ઉદયથી, એટલે એનું હોનાર સારું હોય, તથારૂપ કંઈક સંસ્કાર પામીને, એટલે કોઈ પણ જાતની એ પ્રકારના સંસ્કાર પામીને નાની કે વિતરાગને યથાશક્તિ ઓળખી શકે. તથાપિ ખરેખરું ઓળખાણ તો, કેવા શબ્દો વાપર્યા છે, ખરેખરું ઓળખાણ તો દ્રઢ મુમુક્ષુતા પ્રગટે, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલો ઉપદેશને અવધારણ કરે એટલે અમલીકરણમાં આવ્યો. મુમુક્ષુતા પ્રગટ થઈ, આત્મકલ્યાણકારી ઉપદેશ પ્રાપ્ત થયો, ઉપદેશ શ્રવણ ગોચર થયો અને એનું અમલીકરણ પણ ચાલુ કર્યું. પોતાને જે લાગવું પડે તે વાત અને અંતરાત્મ વૃત્તિ પરિણમે અને અંતર્મુખ થવાની એની વૃત્તિ થઈ જાય કે હવે પણ કોઈ પણ રીતે અંતર્મુખ થવું છે. આ ત્રણ સ્ટેજ આવે ત્યારે તે જીવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે. આ સિવાય કોઈ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે નહીં. જગતવાસી એટલે જગત દ્રષ્ટિ જીવો, તેની દ્રષ્ટિએ ખરેખર જ્ઞાની કે વિતરાગનું ઓળખાણ ક્યાંથી થાય? કેમ કે અંધકારને વિશે પડેલા પદાર્થને મનુષ્ય ચક્ષુ દેખી શકે નહીં. અંધારામાં કોઈ પણ વસ્તુ પડી હોય એને માણસ નથી દેખી શકતો. તેમ દેહને વિશે રહ્યા એવા જ્ઞાની કે વિતરાગને જગત દ્રષ્ટિજી ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિશે પડેલો પદાર્થ મનુષ્ય ચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે, અજવાળું થાય તો એને ખબર પડે કે અહીંયા ખુરશી પડી છે, નહીતર ભટકાય. તેમ જગત દ્રષ્ટિ જીવોને જ્ઞાની કે વિતરાગની ઓળખાણ માટે વિશેષ શુભ સંસ્કાર એટલે યોગ્યતા અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બે એક સરખા ભાસે છે, અંદર જ ભાસે છે, ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વિતરાગ અને અન્ય સંસારી જીવનનું એક આકાર પણ ભાસે છે, સરખા દેખાય અને દેહાદી ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી. પોતે ચર્ચા કરી છે. હા ભલે ને અટી જાય કઈ વાંધો નહીં, પણ અંદર ચાલતો જ ને, એનું જે અંતર પરિણમન છે એ ચાલે ને, શું મેળવણી કરે અંદર. એટલે આમાં તો શું છે, એમનો આશય જેને પકડ્યો છે એને એના ઉપર ઉપયોગ રાખવાની જરૂર નથી, આશય ઉપર જવાનો છે. વાત તો આશયની જ કરે છે બેનશ્રી. શું શું કે છે કે દેવ શાસ્ત્ર ગુરુ શું કહે છે તે આશય સમજીને પછી સ્વભાવ સાથે મેળવીને તારા પોતાથી નિર્ણય કરી નક્કી કરી મુક્તિના પ્રયાણ ચાલુ રાખજે. એમને એમ તારી મતિ કલ્પનાથી તું માર્ગમાં ચાલતો નહીં, એવો અર્થ છે. હવે તું તારી મતિ કલ્પનાથી ચાલતો નહીં અને નિર્ણય તું તારા પોતાથી કરજે, બે વાત આવી. તો કે નિર્ણય કરવામાં દેવગુરુ શાસ્ત્રનું કહેવાનો આશય સાથે રાખવાની વાત છે અને એની અંતર મેળવણી કરીને નક્કી કરવાની વાત છે. એમને એમ અધરથી તારી મતિ કલ્પનાએ દેવગુરુ શાસ્ત્રને સમજ્યા વિના, સાંભળ્યા વિના, એનો આશય પકડ્યા વિના તું નિર્ણય કર, તો એ ના પાડી છે. એમ તું કરીશ તો તું ઉંદર વાડે ચડી જઈશ. હા એ તો ભૂલો પડી જશે. હા પોતાની ઈચ્છા એ જાતા આનંદ કાળથી રખેડ્યો છે, એ તો લગભગ એમ જ થયું છે. ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી જ્ઞાનીની આજ્ઞા એ ચાલવાને બદલે સ્વચ્છંદે ચાલ્યો છે, એટલે રખડે છે. મારે શું કરવું જોઈએ એમ નહીં પૂછતા. મોટા ભાગના શું કહે છે ખબર, જે જ્ઞાન માર્ગે ચાલતા હોય એમ કે મારે કયું પુસ્તક વાંચવું, એટલે પુસ્તક વાંચવું એ નિર્ણય પોતે લઈ લીધો. હવે કયું વાંચવું એ આપ કયો, ઠીક, એટલે પોતે મૂળ વાત પોતે નક્કી કરી લીધી કે મારે શું કરવું છે. મારે તો પુસ્તક વાંચવું છે, પછી કયું વાંચવું આપણે એમની સલાહ લઈ લઈએ, એટલે સ્વચ્છંદ મૂકીને વાત નથી. હું કઈ સમજતો નથી, મને કઈ ખબર પડતી નથી, મારી યોગ્યતા અયોગ્યતા કેવી છે એ પણ હું સમજતો નથી, હવે આપ કયો એમ મારે કરવું છે, પહેલું પગલું ક્યાં મારે, પહેલો કદમ ક્યાં ભરવો, ક્યાં પગ મૂકવો, આપ કયો ક્યાં હું પગ મૂકવો, નહીતર હું ઊભો છું એમને એમ આપવું જોઈએ. શું પહેલું પગલું જ્યાં મૂકશો ત્યાં મૂકીશ, સાથે સાથે બીજું પગલું ક્યાં મૂકવું એ પણ મને જણાવતા રહેજો. પહેલું પગલું મૂક્યા પછી પણ મારે સ્વચ્છંદ કરવો નથી. એવી રીતે સુભાગભાઈનું આ એક સમજણ હતી, એની પાત્રતામાં જે વિશેષતા હતી એ આ પ્રકારની હતી, અને એટલે એ પામી ગયા. એમના દેહાંત પછી એમના કુટુંબીજનો ઉપર પત્ર લખ્યો ત્યારે એમણે એ વાત લખી કે એમની જે સરળતા, મુમુક્ષુતા, શું અને જ્ઞાનીના માર્ગે ચાલવાનો અદ્ભુત નિશ્ચય આજે અમને સાંભળી આવે છે. એમની ગેરહાજરીમાં અમને સુભાગભાઈ કેવી રીતે સાંભળે છે કે ઓહો, જ્ઞાનીના માર્ગે ચાલવાનો નિશ્ચય કોઈ અદ્ભુત હતો, આવો કોઈ મુમુક્ષુ અમે જોયો નથી. એક જ મુદ્દા ઉપર એમની યોગ્યતા વિશેષ એટલી હતી કે તરી ગયા. કેમ કે જ્ઞાની જે એને કહેશે એ જ પ્રમાણે ચાલવાનો એનો દૃઢ નિશ્ચય છે, પછી શું કરવા એને પ્રાપ્ત ન થઈ ગયો. જ્ઞાની કહે તેને આજ્ઞા સમજે છે, એ આજ્ઞાને એ શિરોધાર્ય કરે છે, આજ્ઞાને નીચે પડવા દેતા નથી, ઝીલી લે છે. આજ્ઞાને નીચે પડે તો પગ નીચે કચરાય, જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દેવા માગતા નથી. બસ આટલો જ એને નિર્ણય કર્યો તો જ્ઞાની તો એને આત્મકલ્યાણ થાય એવી આજ્ઞા આપશે, એનું આત્મકલ્યાણ એ રીતે ચાલશે. કેમ નહીં સદાય કેવો સુગમ માર્ગ કરી દીધો એમણે, એકદમ સુગમ માર્ગ થઈ ગયો. પણ તે આજ્ઞામાં એકતાન થતા પરસેવો ઉતરી જાય એવું છે. 147માં લીધું ને કે જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થવું અસુલભ છે, બે જ વાક્યોમાં પત્ર લખ્યો છે. ખાલી બે જ વાક્યમાં રાકેશભાઈ એકવાર એ વંચાયું 147 એનું કારણ છે, બધા પ્રતિબંધ છોડવાનો વારો આવે. કિમજીભાઈ કરીને મુમુક્ષુ છે, કૃપાળુદેવને વિનંતી કરી હશે કે આપની આજ્ઞામાં મારે રહેવાની ઈચ્છા છે, મારા ઉપર આજ્ઞા કરવાની કૃપા કરશો, અનુગ્રહ કરશો. અનુગ્રહ એટલે કૃપા, તો કે આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મળ્યું. કેવો પત્ર મળ્યો? સંતોષ થયો. આ 147માં 23માં વર્ષે સંતોષપ્રદ પત્ર ની વાત કરી છે, છતાં એવી વિનંતી કરનાર ના એમને પરિણમનમાં એ પ્રકારનો જોયો. શું પરિણમનમાં પ્રકારે ન જોયો ત્યારે એમણે શું લખ્યું ખબર છે? બીજા પત્રમાં એમ લખે છે, એ છે 24મું વર્ષ. આ 23મો નો આસો છે અને આ 24મો ભાદરવો છે, એટલે 11 મહિના પછી પાછા લખે છે એમને, વિયોગથી થયેલા તાપ વિશેનું તમારું એક પત્ર ચારેક દિવસ પહેલા પ્રાપ્ત થયું હતું. 263 પાનું 295 કૃપાળુ દેવનો એને જે વિયોગ થયો એ રાળજ છે પોતે. કૃપાળુ દેવ અત્યારે ભાદરવામાં ખંભાત પાસે રાળજ ગામમાં છે. મુંબઈ, આ ભાઈ મુંબઈ રહેતા હતા, જે ખીમજીભાઈ છે મુંબઈમાં હતા. આપનો વિયોગ થયો છે અને અમને બહુ તાપ લાગ્યો છે એવો પત્ર પ્રાપ્ત થયો હતો, એમાં એમને ઠપકાર્યા છે. એવી દશાવાળાને ઠપકાર્યા છે, કેટલું ઊંડાણથી એમને જોયું હશે. તેમાં દર્શાવેલી ઈચ્છા વિશે એ તો કોઈ પ્રશ્નો જ્ઞાનના લેખા હશે કે આ મને આ સમજાવો, મારે આ સમજવું છે, મારે આ સમજવું છે, મારે આ સમજવું છે. તેમાં દર્શાવેલી ઈચ્છા એમની, એક મારી ઈચ્છા છે કે તમે મને આટલી આટલી વાત સમજાવો, છેવટે પત્ર દ્વારા પણ ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે. લાંબુ લાખું તમારા પ્રશ્નોનો ઉત્તર દેવા જેટલો મારી પાસે વખત નથી. તે કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ પ્રેમ રૂપ એ વિના જ્ઞાન શૂન્ય જ છે. તમારે જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાન શૂન્ય છે, તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું જ તમારે? આ બધી જ્ઞાન પ્રાપ્ત કરીને કરવું જ શું તમારે? એ તો કયો, તમારું ધ્યેય શું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતા જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. તમને જ્ઞાન પ્રાપ્તિમાં જેટલો પ્રેમ છે એટલો તમને જ્ઞાની પ્રત્યે પ્રેમ નથી. જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતા જ્ઞાનીને બોધ સ્વરૂપ સમજીને ભક્તિ ઈચ્છવી એનું પરમ ફળ છે. બોલાનું પરમ ફળ નથી, વધારે શું કહીએ? આટલામાં સમજી જજો, ટૂંકા શબ્દોમાં કહી દીધું. જરાક કડક વાત કરી, વાત કડક કરી એટલે એક વાક્ય લખી નાખ્યું. મન વચન કયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. હા, ક્ષમા માગવામાં તો દીનતા જ હોય ને, એમાં કઈ ઠૂંઠ થઈને ક્ષમા થોડી મગાય છે? માગી માગી તમારી ક્ષમા છે, આપી દો ક્ષમા, એમ કઈ ચાલે? ક્ષમા તો ક્ષમાની રીતે માગવાની હોય છે. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. કયા પદાર્થની? પ્રેમરૂપ ભક્તિની. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય અને પ્રેમરૂપ ભક્તિ આવે. મહાવિકટ છે, સહેલી નથી. આવતીકાલે અહીંથી રવાના થઈ વામણિયા જવું ધાર્યું છે, ઉરાલથી પછી વામણિયા જવાના. એક વર્ષ પહેલા તો એમને આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મળ્યું છે. પછી પાછા મુંબઈમાં પ્રત્યક્ષ પરિચય થયેલો છે, એટલે એમને જોયું છે કે આ માણસને જ્ઞાન પ્રાપ્તિની જેટલી ઈચ્છા છે એના પ્રમાણમાં એને ભક્તિ જોવામાં આવતી નથી, એટલે એ વાક્ય લખ્યું છે. આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થોના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. શું કીધું પેલા વાક્યમાં? કે આજ્ઞામાં, જ્ઞાનીની આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થ એટલે આત્મકલ્યાણનો ઉપાય તેની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. પણ એકતાન થવું પણ બહુ જ અસુલભ છે, એ પણ સહેલું નથી. એ કેમ લીધું એમણે? કે બધા પ્રતિબંધો છોડવા પડે, સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, દેહ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. આ ચારે પ્રતિબંધ છોડવાનો વારો આવે તો આજ્ઞામાં એકતાન થઈ શકે. નિત્ર આજ્ઞામાં એકતાન ન થઈ શકે. કોકને સમાજ આડો આવે, કોકને કુટુંબના સભ્યો આડો આવે, આડે આવે પછી નારાજ થાય છે, એને રાજી રાખવા પડે. તો કોઈને શરીરની તકલીફ સાતા સાતા આડી આવે, તો કોઈને મિસકોન્સેપ્ટ થયા હોય આડે આવે, એના સંકલ્પ વિકલ્પ ચાલતા હોય. એ ચારે આજ્ઞામાં એકતાન થાય અને છૂટી જાય. એમાંથી ક્યાંય પકડો તો આજ્ઞામાં એકતા થઈ શકે નહીં, એમ લેવું છે એમને. શબ્દ કેવો વાપરો છે, એકતાન. આજ્ઞા મારી એવો શબ્દ નથી વાપરો, હે એકતાન. એક જ ધૂન હોય, ઈ જ એની ભક્તિ છે. આજ્ઞામાં એકતાન થયો ઈ જ એની ભક્તિ છે. એને એટલું બહુમાન આવ્યું કે મારા ગુરુ કહે છે એ બ્રહ્મ વાક્ય છે. શું છે એ? બ્રહ્મ વાક્ય છે. બસ એમણે જે કહ્યું એ કોઈ પણ ભોગે મારે એમ જ કરવું છે. કેટલો સેક્રિફાઈસ થયો એનો, કોઈ પણ ભોગે એમ કરવું છે. એ જ ભક્તિ છે, એ જ બહુમાન છે, એ જ વિનય છે, એ જ આજ્ઞામાં એકતાનપણું છે. ઇતરી જાય, સવાલ જ નથી. અમલીકરણથી જ ભક્તિ ચાલુ થાય છે. અમલીકરણ નથી કરતો જીવ, એ સાંભળે છે જ્ઞાન પ્રાપ્તિ માટે, ભક્તિ નથી. અમલીકરણમાં આવ્યો એ ભક્તિ કરે છે, એમ છે ખરેખર. એટલે આચરણ છે, આચરણ ભક્તિનું આચરણ છે. એ પણ એમને એક પત્રમાં લીધું છે, જો મળી જાય તો. પરમ પુરુષની મુખ્ય ભક્તિ, સત્પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરો ઉત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદવર્તનથી પ્રાપ્ત થાય છે. આત્માર્થીમાં ગુણો પ્રગટવા માંડે ત્યારે એને પરમ પુરુષની મુખ્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. ચરણ પ્રતિપત્તિ એટલે શુદ્ધ આચરણની ઉપાસના, એટલે અમલીકરણ. એ રૂપ જે સુદવર્તન, સદવર્તન, અમલીકરણ, સદવર્તન એટલે એ જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. અને આજ્ઞા પણ એ જ છે, આજ્ઞા મારી ભક્તિ કરે એમ નથી, તું અમલીકરણમાં આવે એ આજ્ઞા છે. જે કહેવામાં આવે છે તું અમલીકરણ કરે એ આજ્ઞા છે. જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે. આ ભક્તિની ડેફિનેશન જ એમની એવી છે. ભક્તિ એટલે બે ચાર પદ ગાઈ નાખે, ના ગાઈ નાખે એ વાત નથી. ઘણા શાસ્ત્રો અને વાક્યોનો અભ્યાસ કરતા પણ જો જ્ઞાની પુરુષોની એક એક આજ્ઞા જે ઉપાસે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં આ ભક્તિવાનને પ્રાપ્ત થાય. સબ આગમ ભેદ સૌર બસે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. સબ આગમ ભેદ, આગમ વાંચવાની જરૂર ન પડે, એમને જ એનો રહસ્ય સમજાય. ભેદ એટલે રહસ્ય. આ એક એમને બહુ સુંદર પ્રતિપાદન એમના અનેક પત્રોમાંથી નીકળે છે. આમાં તો ડાયરેક્ટ છે, હે મોક્ષનું સનાતન આચરણ હોવું જોઈએ, ઓલું જ્ઞાનીનું અને આ મોક્ષનું સનાતન આચરણ થવું જોઈએ. બસ તરી જાય મોક્ષો, એથી બીજું શું જોઈએ? તરી જાય તો એથી બીજું શું જોઈએ? પછી હા અહીં સુધી રાખીશું.